મારથી ચોઈસ, મારા બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 26, પેજ 26, અને 1-14 કલમ આપણે વાંચીશું. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતો હતો ત્યારે તેના શિષ્યો તેને મંદિરના બાંધકામો દેખાડવાને તેની પાસે આવ્યા. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે શું તમે એ બધા નથી દેખતા? હું તમને કચિત કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો, તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની છે તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું. એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે, અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે, અને તે વેરાએ ઘણા ઠોકર ખાશે ને એકબીજાને પરસ્વાધીન કરાવશે ને એકબીજા પર વેર રાખશે, અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે, અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખણાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે, અને સર્વ પ્રજાઓને સાક્ષી થવા સારું સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. પ્રભુ તેના વાંચેલા વચનો આશીર્વાદ કરે, અને હવે આ સમય હું મધુ અંકલ આપું છું, અને લઈને પ્રભુના ખુલાસ આપશે.
ફરીથી આપણે આ સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. મેં એક સવાલ પૂછ્યો તો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યારે આવવાના? કોઈને ખબર છે? કોઈને ખબર છે? હા કે ના? નથી ખબર. પણ તમને કહું, મારો અત્યારે આવે તો પ્રેઇઝ ધ લોર્ડ. પણ તમને ખબર છે, આર વી રેડી? હું ઘણી વખત એક સવાલે મનન રિટર્ન ઘણી વખત હચમચાઈ નાખ્યા. આપણામાં તો કોઈની ઈચ્છા કરી પ્રભુ આવે તો મા બાપ એકલા જાય, છોકરા રહી જાય, કોઈની ઈચ્છા ખરી એવી? ના. આપણે પ્રભુ આવે તો કોણ સાથે જવું છે? બધા કુટુંબ સાથે સાથે જવું છે. પછી નીચે પડેલું જેને વાપરો એ વાપરે, કંઈ વાંધો નહીં, રહેશે, બધું રહેશે, આ દેવળો રહેશે, બધું જ રહેશે. આગળ નથી બોલવું મારે, બધું જ રહેશે. પણ જે તૈયાર હશે એ જ જશે. અને એટલા માટે જો ખરેખર આ દિવસોમાં તમે ન્યૂઝપેપર વાંચો, સમાચાર વાંચો, અને ખાસ કરીને મિડલ ઇસ્ટમાં જે કંઈ બની રહ્યું છે એના સંબંધી જો તમે અપડેટ થતા હો, તો એમ લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બારણા આગળ છે. માટે આપણે એને મળવાની તૈયારી કરવાની જરૂર છે, વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે. અને માથીની સુવાર્તા 24 અને 25 અધ્યાય એ બહુ જ અગત્યના અધ્યાય છે. અને માથી 24 અને 25 એ મારે ને તમારે વાંચવા જોઈએ. એનું કારણ તમને કેમ અગત્યના છે, આવું લખ્યું ત્યાં આગળ. જો તમે ધ્યાનથી બાઇબલ વાંચતા હો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશલેમમાં પ્રવેશ કરી દીધો છે, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ તરફ જઈ રહ્યા છે. એનો અર્થ એ કે એમના જીવનના છેલ્લા દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત કહી. આવું છે, અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા. એનો અર્થ કે મંદિરમાં ગયા હતા અને હવે એ બહાર નીકળે છે. એ સમયે આ યરૂશલેમનું મંદિર એ ભવ્ય મંદિર હતું, ભવ્ય મંદિર હતું, અને ત્યાંથી બહાર નીકળ્યા છે. ત્યારે તેના શિષ્યો, મૂળભૂત રીતે આ 12 શિષ્યો, એ મંદિરના બાંધકામમાં દેખાડે તેની પાસે આવ્યા. એનો અર્થ એ કે લોકો મંદિરના બાંધકામની ભવ્યતા એ પ્રભુ ઈસુ આગળ વર્ણવતા હતા. એના શિષ્યો યહૂદી હતા, એમના માટે મંદિર એમનું સર્વે સર્વા હતું, એ દેખાડતા હતા. ત્યારે પ્રભુએ એમ કીધું, ત્યારે તેનો ઉત્તર દીધો, શું તમે એ બધા નથી દેખતા? હું તમને ખચિત કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહીં. ધીસ વોઝ અ શોકિંગ ન્યૂઝ ફોર ધ ડિસાયપલ્સ. પ્રભુ શ્રી ખ્રિસ્ત એમ કહે છે, તમે ભવ્યતા જુઓ છો પણ એક દિવસે આનો એક પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવાશે નહીં. અને એટલા માટે હવે કોન્વર્સેશન આગળ ચાલે છે. ત્રીજી કલમ, પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા. મંદિરમાંથી નીકળીને જૈતુનના પહાડ પર એ બેઠા હતા. અને પછી લખ્યું છે, એના શિષ્યોએ એકાંતમાં આવીને તેની પાસે પૂછ્યું. જો તમે વિઝ્યુઅલાઇઝ કરી શકતા હો તો આ ઇવેન્ટને વધારે સારી રીતે તમે જોઈ શકશો. પ્રભુ શ્રી ખ્રિસ્ત બેઠા છે અને શિષ્યો એમને સવાલ પૂછે, શું કહે છે, એ બધું ક્યારે થશે? એનો અર્થ એ, તમે એમ કહો છો કે આ નાશ થઈ જશે તો ક્યારે થશે? અને પછી બીજા બે સવાલ પૂછે છે, તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? એ બધું એટલે મંદિરના નાશની વાત કરે છે, ક્યારે થશે? તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? અને આ પ્રશ્નોના જવાબ એ 24 અને 25 કલમ 25 અધ્યાયમાં છે. આ પ્રશ્નોના જવાબ એ 24 અને 25 અધ્યાયમાં છે. તો મને કહો, ગઈકાલ કરતાં આજે જગતનો અંત નજદીક છે કે દૂર છે? ગઈકાલ કરતાં આજેનો આવું નજદીક છે કે દૂર છે? આવતીકાલે, પરમ દિવસે? તો 24-25 અધ્યાય છેલ્લે ક્યારે વાંચ્યા? સી, ધ રિયલ પ્રોબ્લેમ ઇઝ વી આર નોટ રીડિંગ ધ બાઇબલ. જો ખરેખર પ્રભુને મળવા તૈયાર થવું હોય, આ એવો સમય છે કે આપણે આપણું બાઇબલ વાંચવાની જરૂર છે. હું તમને હમણાં બતાવવાનો છું કેમ વાંચવું જોઈએ. કાંક આપણી આજુબાજુ એટલા બધા આવાજ છે કે આપણે ક્યાં ભૂલા પડી જશું ખબર નહીં પડે, જો આપણે પોતાનું બાઇબલ નહીં જાણતા હોઈએ તો. અને એટલા માટે આ 24 અને 25 અધ્યાય એ પ્રભુને મળવાની તૈયારી કરવાના અધ્યાય છે. 24મા અધ્યાયમાં બેઝિકલી એના આગમન સંબંધીની વાતો કરે છે, અને 25મા અધ્યાયમાં, જો સમય રહેશે તો એટલીસ્ટ એક પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, 25મા અધ્યાયમાં ત્રણ દ્રષ્ટાંત આપે છે. અને ત્રણ દ્રષ્ટાંત એ તૈયાર થવા વિશે છે, એને મળવાને માટે તૈયાર થવા વિશે છે. અને પ્રભુએ કોને કીધું? શિષ્યોને કીધું. એનો અર્થ એ કે 24-25 અધ્યાય કોના માટે છે? આપણા માટે, મંડળી માટે. જો ખરેખર પ્રભુને મળવા તૈયાર થવો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ 24 અને 25 અધ્યાયમાં જે કહ્યું છે એ આપણે ધ્યાન રાખીને વાંચવાની, સમજવાની જરૂર છે. કારણ કે એ બાબતો એ આપણને પ્રભુને મળવાને માટે તૈયાર કરે છે. પણ થોડો સમય આપણે આ 24મા અધ્યાયમાં જે લખેલું છે એની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. આ જ વાતો માર્ક 13:1-13, લુક 21 અને 5-19 પણ આપણને જોવા મળે છે. મોટાભાગના આ જ બાબતો એની અંદર લખેલી છે. જો તમે આ માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 1-14 વચનો વાંચો તો એમાં 9 જુદી જુદી નિશાનીઓ આપેલી છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, યાદ રાખીએ, ઈસુ ખ્રિસ્તે પોતે કીધું, એના શિષ્યોને કહ્યું. અને 1-14 કલમમાં 9 બાબતો આપેલી છે. નવીન બાબત આપણે જોવાની નથી, પણ કેટલીક બાબતો આપણે જોઈશું. ત્યાં આ 9 નિશાનીમાં આ પ્રમાણે કહે છે, જૂઠા ખ્રિસ્ત, વ્યાપક લડાઈઓ, કુદરતી હોનારો, તો આકરી સતાવણી, ત્યાર પછી આગળ કહે છે ધર્મ ત્યાગ થશે, જૂઠા પ્રબોધકો અને શિક્ષકો વધારે થશે, પ્રેમમાં ઠંડાપણું આવશે, અને ધીરજ અને ઉદ્ધાર સંબંધીની વાતો ત્યાં આગળ લખી છે. પણ શરૂઆતથી જોઈએ, આપણે શિષ્યોએ સવાલ પૂછ્યો અને પ્રભુ શ્રી ખ્રિસ્તે શું જવાબ આપ્યો, જો શું લખ્યું છે અંદર. શિષ્યોના સવાલમાં ઈસુ ખ્રિસ્તે જવાબની શરૂઆત કેવી રીતે કરી? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહ્યું? સાવધાન રહો. પછી તમને જગ્યાએ તમારું નામ મૂકો. હવે ઈસુ ખ્રિસ્ત તમારી સાથે વાત કરે તો તમારું નામ મૂકો. હવે નાવ ઇટ મેક સેન્સ. તેમ કહે છે, સાવધાન રહો, કોઈ તમને ભૂલાવે નહીં. એનો અર્થે ભૂલાવામાં પડવાની પૂરેપૂરી શક્યતા છે, તો સાવધાન રહો, કોઈ ભૂલાવે નહીં. તો સાવધાન કેવી રીતે રહી શકાય? સાવધાન રહેવું શું કરવું પડે? ના ના, બાઇબલની વાત પછી કરીએ આપણે, પણ સાવધાન રહેવું શું કરવું પડે? તમે કોઈ જગ્યાએ વાંચ્યું છે સાવધાન રહેવી નિશાની? કઈ કઈ જગ્યાએ? અહીંની મને ખબર નથી, ભારતની ખબર છે. હા, ભારતમાં કેટલી જગ્યાએ ખોપડી ઉપર ચોકડી મારેલી હોય ખબર છે, જ્યાં આગળ હાઈ વોલ્ટેજ પાવર હોય. આગળ લખ્યું સાવધાન રહો. કોઈ જગ્યાએ તમે બીચ પર ફરવા ગયા તો બીચ પર પણ કેટલીક જગ્યાએ સાઇનબોર્ડ મૂકેલા હો સાવધાન રહો. તો સાવધાન રહેવા મારે શું કરવું પડે? હા, સજાગ રહેવું પડે. અમદાવાદમાં કેટલીક વાર તમે જો રોંગ પાર્કિંગ કર્યું હોય તો પેલા ટોઈંગ કરીને લઈ જાય, 100 રૂપિયા દંડ ભરવો પડે. એકવાર મારું સ્કૂટર લઈ ગયા એટલે મેં પેલા પોલીસવાળા સાથે આર્ગ્યુમેન્ટ કરી, લઈને કંઈક દૂર મૂકી દીધું એણે. મારા રિક્ષાને 25 રૂપિયા ખર્ચવા પડ્યા. એટલે મેં કીધું ત્યાં તો કોઈ જગ્યાએ નો પાર્કિંગ લખ્યું નથી, ત્યાં સાહેબ ચાલુ તને બતાવું કે છે. પછી ત્યાંથી થોડેક દૂર લઈ ગયો, મને કહે જો એ ગાડી પી કરીને આમ લીટો મારેલો છે, મેં તો આ મારેલો છે. ત્યાં કે નો પાર્કિંગ છે કે છે. મેં કંઈ વાંધો ભાઈ, એટલે 100 રૂપિયા ચિઠ્ઠી બનાવેલ મને. તમને ખબર મારે કેમ દંડ ભરવો પડ્યો? હા, મેં શું ના કર્યું? મેં હું સાવધાન કેમ ના રહ્યો? મેં એ વાંચ્યું નહીં. તો સાવધાન રહેવા શું કરવું પડે? વાંચવું પડે. તો શું વાંચવું પડે? આ વાંચવું પડે. જો આ વાંચીએ તો જ સાવધાન રહી શકાય. કારણ કે ખબર જ ના હોય તો સાવધાન રહેવાની શક્યતા નથી. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને કહ્યું, હું ભાર મૂકીને કહીશ, ઈસુ ખ્રિસ્તના બધા શિષ્યોને કીધું નથી, એના જે મૂળભૂત 12 શિષ્યો હતા એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, જેમને એ જવાબદારી સોંપવાના હતા એમને કીધું, સાવધાન રહો, કોઈ તમને ભૂલાવવામાં નાખે નહીં. અને હું તમે જ્યારે મારા તમારા પ્રભુનું આગમન નજદીક છે અને ત્યારે જ આપણે સાવધાન રહેવું છે, તો મારે ને તમારે આપણું બાઇબલ વાંચવાની જરૂર છે. જો આપણે બાઇબલ નહીં વાંચીએ તો લોકો બાઇબલ લઈને જ આવે છે, બાઇબલ લઈને જ આવે છે. એ ગાડી જેહોવાસ વિટનેસ કોઈના ઘરે આવે છે? આવે છે, પુષ્કળ આવે છે. તમે ચર્ચા કરો છો એમની સાથે? ના કરતા, બાઇબલ ના જાણતા હોય તો ના કરતા, નહીં તો ફસાઈ જશો. સાચી વાત કહું છું. જો ખરેખર આપણે બાઇબલ ના જાણતા હોય, હમણાં જ એક જગ્યાએ હું વાત કરતો હતો અને એક જેહોવાસ વિટનેસવાળા આવ્યા ને એમણે શું કીધું ખબર છે? અમે આ બાઇબલ સોસાયટીનું બાઇબલ વાપરીએ છીએ, હવે ભૂલે થઈ હું ત્યાં બેઠો હતો. પણ બધું અંગ્રેજીમાં તમે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન વાપરો છો એનું શું? એટલે બેન બંધ થઈ ગયા. પણ ફેમિલીને એમ કહે છે અમે તો બાઇબલ સોસાયટીનું બાઇબલ વાપરીએ છીએ. અને પછી જે રિસ્પોન્સ મળ્યો એ, અમે તો પ્રભુના નામે જે બી આવે એ બધાનો આવકાર કરીએ છીએ. કેમ? કારણ કે બાઇબલ સોસાયટીનું બાઇબલ લઈને આવે છે. પણ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન આવે છે એ નથી ખબર, કારણ ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન એ જેહોવાસ વિટનેસે બદલી કાઢેલું બાઇબલ છે. જો ખરેખર હું તમે નહીં વાંચતા હોઈએ તો આપણે ભૂલાવામાં ન ખાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને એટલા માટે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પોતે વાંચવું બહુ જ જરૂરનું છે. પહેલી વાત, મંદિરનો નાશ. ઇતિહાસ એમ કહે છે કે ઈસવીસન 70માં આખા યરુશાલેમનો નાશ, તીતસ બાદશાહ યરુશાલેમ પર ચડી આવ્યો અને આખા યરુશાલેમનો નાશ કર્યો. એમ કહેવાય છે કે યરુશાલેમની એણે ધૂળ પણ ઉખાડીને બહાર નાખી દીધી, એક પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવ્યો નહીં. તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પિલાતેનો ન્યાય કરતો હતો ત્યારે લોકોએ શું કીધું? એને વધસ્તંભે જડો, એને વધસ્તંભે જડો. પણ બીજી વાત એમણે કહી, શું કહી ખબર છે? એનું લોહી અમારા માથે, અમારા સંતાનોને માથે. અને તમને ખબર છે એ આજે ચાલી રહ્યું છે. એમણે પોતે ઈશ્વરની વિરુદ્ધ આ વાતો કરી અને ઈસવીસન 70માં યરુશલેમ મંદિરનો સંપૂર્ણપણે નાશ થયો. ત્યારથી આજ સુધી મંદિર અસ્તિત્વમાં આવ્યું નથી. પ્રભુનું આગમન થશે એ જુદી વાતો છે, જ્યારે મંદિર ફરીથી બાંધવામાં આવશે, એન્ટીક્રાઇસ્ટ આવશે, મંદિર બંધાશે અને ઈશ્વરના વચનોમાં કહે છે. પણ ત્યારથી આજ સુધી મંદિરે નથી, યાજકોય નથી, બલિદાનોય નથી, અર્પણોય નથી, કશું નથી. કેમ? કારણ કે મારાને તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું, હવે અર્પણોની અને બલિદાનોની કોઈ જરૂર નથી, કારણ કે મારાને તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે આપણો પ્રમુખ યાજક થયો છે. મારી સાથે હિબ્રુનો પત્ર ખોલો, એક કલમ વાંચીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કહ્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ચોક્કસ વાત કરી અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધે ચોક્કસ વાત કરી. મારી સાથે હિબ્રુનો પત્ર અને તો 10મો અધ્યાય ખોલો, 11મી કલમ વાંચો છો. વળી દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા ઊભો રહેશે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી. આ યરૂશલેમના મંદિરની અંદર આ યાજકો બલિદાનો આપતા હતા. શેના માટે? લોકો પાપ કરે, બલિદાન લાવે, પાપના પ્રમાણમાં અર્પણ લાવે, યાજકો બલિદાન કરે વેદી પર અને પાપનું પ્રાયશ્ચિત થાય. પણ જ્યારે યાજક બલિદાનનું અર્પણ વેદી પર કરતો ત્યારે યાજક કદી બેસી શકતો નહીં. યાજક કદી બેસી શકતો નહીં, કારણ કે ઊભા રહેવું પડે, કારણ કે એ બલિદાનો એ પાપોની માફી આપવાને માટે સમર્થ નહોતા. વારંવાર એમણે બલિદાનો લાવવા પડતા હતા. પણ હવે હિબ્રુના પત્ર લેખ આ પ્રમાણે કહે છે, પણ એ તો એટલે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારું કરીને દેવની જમણી તરફ બેઠેલા છે. એન્ડ ઈઝ સેટ, એ બેઠાનો અર્થ થયો હવે બીજા અર્પણની જરૂર નથી, કારણ કે એનું પોતાનું અર્પણ એ સંપૂર્ણ બલિદાન હતું. અને એટલા માટે બીજા કોઈ બલિદાનની જરૂર નથી. એ મારો તમારો પ્રભુ આપણો સનાતન પ્રમુખ યાજક બન્યો અને દેવને જમણે હાથે બેઠા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે લાગે પેલું હલી ગયું લાગે છે, એ ના ના નથી હલી ગયું, એની વે એ નીકળી ગયું છે, એ લગાડી દો ને જરા, નીકળી ગયું લાગે છે, આવી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ કહ્યું કે મંદિરનો નાશ થશે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ચોક્કસ વાત કરી અને મારે અને તમારે હવે બીજા કોઈ બલિદાનની જરૂર નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને આ ચેતવણી આપી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આ શિષ્યોએ એકાંતમાં વાત કરી. હવે જ્યારે તમે ખાનગીમાં વાત કરો ત્યારે શું થાય? ખાનગીમાં વાત કરો ત્યારે કેવી વાત હોય? અગત્યની વાત હોય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ એકાંતમાં એમની સાથે વાત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં બેઠા હતા? F4 આપજો. કઈ જગ્યાએ બેઠા હતા? જૈતુનના પહાડ ઉપર બેઠા હતા. અને તમને ખબર છે મારો તમારો પ્રભુ ક્યાં ઉતરવાનો છે? જૈતુનના પહાડ પર. જ્યાં પ્રભુ ઉતરવાનો છે એ જ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ બેસીને એના શિષ્યોની સાથે આ વાતચીત કરે છે એના આવવા સંબંધી. જખારેનું પુસ્તક 14મો અધ્યાય 4થી કલમ વાળો ત્યાં શું લખ્યું છે? જખારેનું પુસ્તક 14મો અધ્યાય અને તેની 4થી કલમ ત્યાં પ્રમાણે લખ્યું છે. તે દિવસે તેના પગ યરૂશલેમની સામે પૂર્વ દિશા આવેલા જૈતુન પર્વત પર ઊભા રહેશે. જૈતુન પર્વત વચ્ચો વચ્ચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો દક્ષિણ તરફ ખસી જશે. ઈશ્વરના વચનોમાં કહ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત એના શિષ્યો સાથે કરી. જો ઈશ્વરના વચનો આપણે ધ્યાનથી વાંચીએ ચોવીસમો અધ્યાય 5:11 કલમ વાંચીએ, 11મી કલમમાં શું કીધું છે? જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને બોલાવશે. જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને બોલાવશે. તો આપણને ભૂલાવવામાં કોણ નાખશે? અંદર સ્પષ્ટ લખેલું છે, જૂઠા પ્રબોધકો. જો તમે પ્રબોધકની વાત તમે જુઓ તો પ્રબોધકો હંમેશા ઇસ્રાયલી પ્રજાને એમના પાપ સંબંધી વાત કરતા હતા અને પાપમાંથી પાછા ફરી અને ઈશ્વર તરફ ફરવાની વાતો કરતા હતા. પણ એકાળે લખ્યું છે જૂઠા પ્રબોધકો ઉઠશે અને જૂઠા પ્રબોધકો એ લોકોને ભૂલાવશે. તો પ્રબોધક સાચો છે કે જૂઠો એ કેવી રીતે ખબર પડે આપણને? પ્રબોધક સાચો છે કે ઢોક કરી ખબર પડે, એ પ્રમાણે થાય છે કે, પણ એ થાય છે કેમ કરી ખબર પડે. અને સાબુનો સવાલ કહેવાય, સાબુ એટલે ઈશ્વરના વચનો વાંચવાથી. જો હું ને તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ નહીં કરતા હોઈએ, જો હું ને તમે ઈશ્વરના વચનો પર પ્રેમ નહીં કરતા હોઈએ અને ઈશ્વરના વચનોને અભ્યાસ નહીં કરતા હોઈએ, તો શક્ય છે હું અને તમે ભૂલાવામાં નંકાઈશું. મારો એક મિત્ર છે, બહુ વર્ષો સુધી અમારી સાથે એ વોલેન્ટરીલી સેવા આપતો હતો, ઈશ્વરના વચનો જાણતો હતો, ઈશ્વરના વચનો વાંચતો હતો. અને એક દિવસે મારી સાથે ચર્ચા કરતા એણે એમ કીધું, મધુભાઈ પવિત્ર આત્મા એ વ્યક્તિ નથી. એટલે મેં સૌથી પહેલી વાત કરી, તું મારો મિત્ર ખરો, તું વર્ષોથી જીવન સંદેશમાં સેવા આપે છે, પણ આજથી હવે તું આ સેવામાં સહભાગી નહીં બની શકે. કેમ? મારે એને બહુ સ્પષ્ટ કહેવું પડ્યું. કેમ? બાઇબલ જાણતો હતો, બાઇબલ અભ્યાસ કરાવતો હતો લોકોને, પણ ખબર નહીં શું થયું, એ કોઈક રીતે આ કલ્ટના ઇન્ફ્લુઅન્સમાં આવ્યો અને આ કલ્ટે આજ ઈશ્વરના વચનોને લઈને એને ભરમાયો. અને એને એમ કીધું, પવિત્ર આત્મા વ્યક્તિ નથી. ખબર કોણ માણસ પવિત્ર આત્મા વ્યક્તિ નથી? એવું તો માણસ પવિત્ર આત્મા વ્યક્તિ છે, હા કે ના? પણ કોણ નથી માનતું? યહોવાના સાક્ષીઓ, જેહોવાસ વિટનેસીસ. આઈ વોઝ શોક્ડ જ્યારે એ માણસ એમ કીધું પવિત્ર આત્મા વ્યક્તિ નથી. આઈ વોઝ શોક્ડ. પણ પછી મેં એના જીવનનો જ્યારે વિચાર કર્યો, ઘણી બધી જગ્યાએ ઈશ્વરના વચનો જાણ્યા છતાં એ સમાધાન ભરેલું જીવન જીવતો હતો. અને એટલા માટે જ્યારે આ કલ્ટની વાત આવી ત્યારે પોતાની જાતને એ બચાવી શક્યો નહીં. આપણે બાઇબલ વાંચીએ છીએ એ એક વાત છે, પણ બાઇબલ વાંચી અને એને સમજીને એના આધીન થઈએ એ બીજી વાત છે. અને એટલા માટે મારા અને તમારા જીવનમાં આપણાના સંબંધી સાવધાન બનવાની જરૂર છે. આઠમી કલમ એવો અગત્યની છે. વાંધો નહીં, ત્યાં આગળ ચાલુ કરી દો ને, આની પર નહીં આવતું ચાલશે. આઈ કેન સી ધેટ. આઠમી કલમ કોઈ વાંચો? આવશે, ઓકે, નો પ્રોબ્લેમ, આવી જશે. આઠમી કલમ વાંચો, શું લખ્યું છે એમાં? કોઈ મોટેથી વાંચો. થેન્ક યુ. યસ, વાંચો વાંચો, કોઈ મોટેથી વાંચો. એ બધા તો દુઃખોનો આરંભ જ છે. એટલે શું? એ બધા તો દુઃખોનો આરંભ છે એટલે શું? હા, કોઈ અંગ્રેજી વાંચો, જો અંગ્રેજી બાઇબલ હોય તો. વાંચો અંગ્રેજી વાંચો, કારણ કે બહુ અગત્યની કલમ છે. હા, All these are the beginning of the birth pain. એ સાચું છે, પણ ગુજરાતીમાં ટ્રાન્સલેશન ખોટું કર્યું છે. શું લખ્યું ગુજરાતીમાં? એ બધા તો દુઃખોનો આરંભ જ છે. પણ કયા દુઃખોનો? અંગ્રેજીમાં સ્પેસિફિક લખ્યું છે, ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ બર્થ પેઇન ઓર બર્થ પેંગ્સ. પ્રસૂતાની પીડાની શરૂઆત છે. પ્રસૂતાની પીડા ક્યારે થાય? 9-9 મહિના થાય ના થાય? ક્યારે થાય? બાળકના જન્મનો સમય નજદીક આવે ત્યારે. બાળકના જન્મનો સમય નજદીક આવે ત્યારે જેવા બર્થ પેઇન્સ આવે એટલે તરત બેનને ક્યાં લઈ જવામાં આવે? હોસ્પિટલમાં. જે પ્રસૂતાની પીડા છે, જો તમે કોઈ પણ બેનને પહેલા બાળકના જન્મ પછી તરત પૂછો બીજું જોઈએ છે, તો તરત કહેશે ના બાપા બીજું નથી જોઈતું એમ. ઇટ ઇઝ સચ અ સિવિયર પેઇન. પણ જેમ જેમ આ પેઇન્સ આવવાની શરૂઆત થાય, એટલે એક સાબિતી છે. કઈ સાબિતી? પેઇન્સની શરૂઆત થાય એટલે બાળકનો જન્મ 100% થશે, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. બીજું છે, જેમ જેમ બાળકના જન્મનો સમય નજદીક આવે તેમ તેમ આ પેઇન્સની જે ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે, એ વધતી જાય છે અને એનો ઇન્ટરવલ એ ઘટતો જાય છે. પેઇન્સની ઇન્ટેન્સિટી વધતી જાય છે, એનો ઇન્ટરવલ ઘટતો જાય છે, અને એક ચોક્કસ સમયે બાળકનો જન્મ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાતો કહી, પણ આઠમી કલમને સમજવાને માટે તમારે આગળની કલમો તમારે જોવી પડે કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયા કોન્ટેક્સ્ટમાં આપણને કહે છે. સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, ઘણા મારે નામે આવશે અને તમને ભૂલાવશે. એ લાંબુ લિસ્ટ છે મારી પાસે. આ દિવસોની અંદર ઘણા બધા લોકો ઘણા બધા નામ આપેલા છે. આમાંના મોટા ભાગને એમ કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છું. અહીં આવી ગયા, ઇતિહાસમાં આવી ગયા, ને જેમ જેમ દિવસો જાય છે તેમ વધારે ને વધારે લોકો આવતા જાય છે. પણ અત્યારે જે છે એની વાત તમને કરવા માંગુ છું. બહુ લાંબુ લિસ્ટ છે આની અંદર. આ વ્યક્તિની પાછળ આજે લાખો લોકો ચાલી રહ્યા છે. એમ કહે છે, હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છું અને હું જીવું છું. ડી જીસસ સેઝ ઇટ ડઝન્ટ એક્સિસ્ટ, ધ ડેવિલ વોઝ ડિસ્ટ્રોઈડ 2000 યર્સ અગો. હા, એને હરાવવામાં આવ્યો હતો, બટ હી વોઝ નોટ ડિસ્ટ્રોઈડ. પણ એમ કહે છે કે 2000 વર્ષ પહેલાં એને મારી નાખવામાં આવ્યો. ધ સ્પિરિટ ધેટ ઇઝ ઇન મી ઇઝ ધ સેમ સ્પિરિટ ધેટ વોઝ ઇન જીસસ ઓફ નાઝરેથ, ડી જીસસ સેઝ. અને આજે કહે છે સેન્ટ્રલ અમેરિકામાં અને અમેરિકાની અંદર લાખો લોકો એની પાછળ ચાલી રહ્યા છે. કે સેન્ટ્રલ અમેરિકામાં લગભગ 300 જેટલા એના સેન્ટર્સ ચાલે છે. આ બીજી વ્યક્તિ છે, વાઇન બેન. એમ કહે છે કે આઈ એમ ધ એમ્બોડીમેન્ટ ઓફ ગોડ, આઈ એમ ડિવિનિટી એન્ડ હ્યુમેનિટી કમ્બાઇન્ડ. હું જ ઈશ્વર છું, મારામાં દેવત્વ અને મનુષ્યત્વ એ બંને સાથે છે. અને આજે આની પાછળ પણ સેંકડો લોકો ચાલી રહ્યા છે. આ જે છે સુન યુંગ મુન, આણે પણ પોતાની જાતને મસીહા તરીકે ડિક્લેર કરેલા છે. અને આ બધા જ આજે રોજે રોજ વધારે ને વધારે ચાલી રહ્યા છે, રોજે રોજ. અને લોકો એમની પાછળ જઈ રહ્યા છે. ઘણી બધી વખત આપણે એમ લાગે કે આ સાચો જ છે. અમારી સમજણમાં આમ એવા વ્યક્તિને અમારી આંખોએ જોયો છે કે જે જબરજસ્ત કામ કરતો હતો, જબરજસ્ત કામ કરતો હતો, મોટી મોટી ક્રુઝેડ્સ, ભૂતો કાઢવા, ચમત્કારો કરવા. અને એક દિવસ એણે એમ કીધું કે એપોલો યાન જે ઉપર ગયું ને, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને મારામાં આવ્યા. એણે મદ્રાસના જંગલમાં પોતાની જાતને મૂકી એણે જાહેર કર્યું. તમે નહીં માનો, સેંકડોની સંખ્યામાં દુનિયામાંથી લોકો એની પાછળ ગયા. મિસ્ટર લોરી, અરે મણિનગરમાંથી લોકો ઘર બાર વેચી અને મકાનો વેચીને ગયા. અને વાદળ બતાવ્યો ઉપર, આ વાદળામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને હું તમને વાદળામાં લઈ જઈશ. કયા લોકો ગયા? ધોઝ હુ વેર બાઇબલ ટીચર્સ, જે લોકો ઈશ્વરના વચનો શીખવતા હતા, જે અમારા સન્ડે સ્કૂલના શિક્ષક હતા. પ્રભુ એમ કહે છે, ભૂલાવામાં નંખાશો, ભૂલાવામાં નંખાશો. કેમ 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 ભૂલાવામાં નંખાયા? પોતાના બાઇબલ વાંચતા હતા તો ખરા, પોતાના બાઇબલનો યોગ્ય અભ્યાસ નહોતા કરતા. મણિનગરમાં તો ગલીએ ગલીએ પ્રબોધકો નીકળ્યા છે. એકવાર એક મારો મિત્ર એક સિક્કો લઈને આવ્યો. શેનો સિક્કો લાવ્યો? તકે મારો નંબર છે. આ તકે શેનો નંબર? તમારા ડૉક્ટરને ત્યાં જવાનું હોય ને, લાઈન લાગે તમને નંબર આપે કે તમારો નંબર આવતા આવજો. મેં તું ક્યાંથી આવ્યો? તકે મણિનગરમાં પેલા ફ્લેટની અંદર એક સાજાપણું આપવાવાળા છે, એમના ત્યાં લાઈન લાગી છે. એટલે મને થયું કે હું જઉં તો મને બિલ્લો આપ્યો કે છે, તમારો નંબર આવે ત્યારે તમે આવજો. હું જ્યારે તમને એવા લોકોની વાતો કરું છું કે જેઓ આધ્યાત્મિક આગેવાની આપવાના ફાંકા મારી રહ્યા છે, અને એવા લોકો આજે આવવાની પાછળ ચાલી રહ્યા છે. જો હું અને તમે પોતે પોતાનું બાઇબલ લઈ વાંચીએ તો આ દિવસોમાં ઘણા બધા જૂઠા પ્રબોધકો અને જૂઠા ખ્રિસ્ત આપણી પાસે આવશે. ખરેખર સાચા પ્રબોધક કોણ જાણવું હોય તો ઈશ્વરના વચનો વાંચવાની જરૂર છે. એ થોડા છે, સંખ્યામાં થોડા છે, વધારે નથી. ઈશ્વરના વચનો બહુ સ્પષ્ટ કહે છે. આ કોણ છે? જે મોટા ભાગે લોકોને ગમતા નથી, કારણ કે પ્રબોધક શેની વાત કરે? પાપની વાત કરે. અત્યારના પ્રબોધકો શેની વાત કરે છે? હું તમને કહું, તમે જાઓ ને, એટલે કે તમને ભૂત વળી ગયો છે, તમને મૂઠ મારી છે, તમારા પર કોઈ કામ કર્યું છે. પણ સાચો પ્રબોધક એ પાપને પાપ કહે છે, અને એટલા માટે એ લોકો એમને ગમતા નથી. જે સાચો પ્રબોધક છે એમ કહે છે, Thus said the Lord, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. જે સાચા પ્રબોધકો છે એ ઈશ્વરના ન્યાય શાસનની વાત કરે છે, ઈશ્વરના ન્યાય શાસનની વાત કરે છે અને ચેતવણી આપે છે. જે સાચા પ્રબોધક છે એ પવિત્ર આત્માના કાર્યની વાત કરે છે અને ઈશ્વરના વચનોના સંદર્ભમાં વાત કરે છે, ઈશ્વરના વચનો લઈને વાત કરે છે. ધ્યાનથી સાંભળજો, સાચા સેવકો, સાચા શિક્ષકો ઈશ્વરના વચનોથી વાત કરે છે, પણ જૂઠા ઉપદેશકો પોતાના અનુભવથી વાત કરે છે. સમજે મારી વાત? પોતાના અનુભવથી વાત કરે છે. અનુભવના આધારે કદી સિદ્ધાંત બને નહીં. સિદ્ધાંત શેના આધારે બને? ઈશ્વરના વચનના આધારે. અને માટે જો કોઈ એમ કે પોતાના અનુભવની વાતો કરે તો એની પાછળ ખેંચાઈ જતા નહીં. મારી પાસે સમય નહોતો, તમને ગાડી એના ક્લિપિંગ્સ બતાવત કે લોકો અત્યારે કઈ રીતે લોકોને છેતરે છે. ઈશ્વરના વચનોના આધારે જે શિક્ષણ આપે છે એ સાચો પ્રબોધક છે. જે અનુભવની વાત નથી કરતો, ઈશ્વરના વચનોની એ વાત કરે છે. ઘણી બધી વાતો એમાં લખેલી છે, કદાચ નથી વંચાતી, પણ ઈશ્વરના વચનોના આધારે એ સત્યો શીખવે છે. ફરી તમને કહીશ, ઈશ્વરના વચનના આધારે એ સત્ય શીખવે છે. હું ઘણા બધા એવા લોકોને જાણું છું કે ઈશ્વરના વચનોને એ મારી મચડી અને પોતાના લાભની વાત કરે છે. મારી સાથે માથીની સુવાર્તા 7મો અધ્યાય ખોલો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને એક ખાસ પ્રકારની ચેતવણી એમાં આપી છે. ફરીથી એના શિષ્યોને કહ્યું, આવું કહ્યું, 21મી કલામ, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ પેસે. અને પછીની કલામ અગત્યની છે. શું કહે છે? તે દાડે ઘણા મને કહે છે, પ્રભુ પ્રભુ, શું મેં તારા નામે પ્રબોધ કર્યો નથી? તારા નામે ભૂતો કાઢ્યા નથી? તારા નામે ઘણા પરાક્રમો કામો કર્યા નથી? ત્યારે હું તેઓને કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નહીં. કોને કહ્યું આ? જેણે પ્રબોધ કર્યા, જેણે પરાક્રમમાં કામો કર્યા, જેણે ભૂતો કાઢ્યા. તમને ખબર છે આ ત્રણ કેટેગરીના આજે સૌથી વધારે ફાલ્યા છે. જો કોઈ સિસ્ટમેટિક ઈશ્વરના વચનોનું શિક્ષણ આપવા માટે આવે તો લોકો નહીં આવે, પણ આ ત્રણ લઈને આવશે ને તો લોકો ગાંડાની જેમ પાછળ જશે. અમારે તો કોઈ કે બાઇબલ ટીચર આવ્યા છે, ઈશ્વરના વચનો પદ્ધતિસર શિક્ષણ આપશે તો આખા દેવળમાં ગણ્યા ગાંઠા 35-40 માણસ આવે, પણ કોઈ એમ કહે કે ભૂત કાઢવાવાળા આવ્યા છે તો બારે લાઈન લાગે. આ શું છે ખબર છે? વી આર લિવિંગ ઇન ધ એન્ડ ટાઈમ્સ. હું ને તમે અંતના દિવસોમાં જીવી રહ્યા છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને કહ્યું, સાવધાન રહો, કોઈ તમને ભૂલાવવામાં નાખે નહીં. કેમ? કારણ કે તમે તેઓને તેમના ફળથી ઓળખશો. અને આ દિવસોની અંદર જૂઠા પ્રબોધકો જ આવે છે. બાઇબલ એની વાત આ પ્રમાણે કહે છે, મેની ઓફ ધેમ ટ્રસ્ટ ધ મેજોરિટી ઓપિનિયન. જૂઠા પ્રબોધકો હંમેશા એમ કહે છે કે આટલા બધા લોકો મારી સાથે છે માટે હું કોણ છું? હું સાચું છું. એક પ્રબોધક એમ કહે છે, રિસીવ ધ હોલી સ્પિરિટ. ખબર છે, આજે બી લોકો સેંકડોની સંખ્યા છે શું પામમાં? પવિત્ર આત્મા પામમાં. એ ફૂંક મારે છે, એ જેકેટ કાઢીને જેકેટ ઉછાળે છે. શું કહે છે? રિસીવ ધ હોલી સ્પિરિટ. અને આજે લોકો ગાંડાની જેમ એની પાછળ જાય છે. મારે તમારે સાવધાન બનવાની જરૂર છે. નેવર ફોલો ધ મેજોરિટી. કદી એમ ના માનતા આટલા બધા લોકો જાય છે માટે આપણે જઈએ, તમે ભૂલાવવા નંખાશો. જે જૂઠા પ્રબોધકો છે એ સામાન્ય રીતે આવું કરે છે. તમને જ્યાં ખજવાળ આવતી હોય ને ત્યાં ખજવાળી આપે. તમને ખબર છે, આપણે ખજવાળ આપતી હોય ત્યાં ખજવાળી કેવું લાગે? સારું લાગે. સામર્થ્ય એવું કોણ કરે છે ખબર છે? આ સિનેમાવાળા, એમને ખબર છે, ફિલ્મવાળાને, હોલીવુડ ને બોલીવુડ ને ખબર છે લોકોને શું જોઈએ છે, અને એ તમને આપે, તમે ખુશ અમે ખુશ. અને જૂઠા પ્રબોધકોની આ સ્ટ્રેટેજી છે, તમને જે ગમે છે એ તમને એ લોકો કહેશે. અહીં કહે છે એ લોકો આમ કહેશે, આઈ થિંક સો, હું આવું માનું છું. દે વિલ નોટ સે Thus said the Lord. પ્રભુ આમ કહે છે એવું નહીં કે, પણ હું આ માનું છું, ચેતજો, જો કોઈ વાતો કરતું હોય તો એનાથી મારે તમારે ચેતવાની જરૂર હશે. દે સ્પીક ઓફ ધ પીસ એન્ડ પ્રોસ્પેરિટી. એક જુવાનની સાથે વાત કરતો હતો અમેરિકામાં, જેણે એમ કીધું, ગોડ વોન્ટ્સ ટુ બ્લેસ અસ, હી ડઝન્ટ વોન્ટ ટુ બીકમ અ પુઅર પર્સન ઇન ધ વર્લ્ડ. પછી મને ખબર પડી કે કોની પાછળ ચાલે છે. પ્રભુ કદી આપણને ગરીબ બનાવવા માંગતો નથી. આઈ એગ્રી વિથ દેટ. ગરીબી એ ઈશ્વર તરફથી નથી, ગરીબી એ માનવ સર્જિત છે. કે મારા ને તમારા પ્રભુનું વચન એમ કહે છે, સિંહના બચ્ચાને તંગી પડશે પણ એના ભક્તોને, સારા માનવને ખોટ પડશે નહીં. દાઉદ એમ કહે છે, જુવાન હતો ગરડો થયો પણ ન્યાયના સંતાનને તજેલા અને ભીખ માગતા મેં જોયા નથી. ગરીબી ઈશ્વર તરફથી નથી, ગરીબી માનવ સર્જિત છે. જ્યારે માનવી પોતાની જરૂરિયાતમાં જીવવાને બદલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા જાય છે ત્યાં ગરીબ બને છે. જો પોતાની જરૂરિયાત પ્રમાણે જીવીએ તો પ્રભુ આ આકાશના પક્ષીઓને ખાવાનું આપે છે, તો પ્રભુ મને તમને નહીં આપે, આપશે પ્રભુ કહે છે. પણ આ જે પ્રબોધકો છે એમ કહે છે, પ્રોસ્પેરિટી ગોસ્પેલ, પ્રભુ પાસે આવો. હું નામની દેવા માંગતો, કદાચ આઈ મે ઓફેન્ડ સમબડી, પણ આજે જે ગોડ ટીવી પર આવે છે, અમારા ઇન્ડિયામાં તો કેટલાય લોકો ગાળા છે એની પાસે. એમને પૂછે, તમારી પાસે તમારું પોતાનું પ્લેન કેમ? ઓ ગોડ હેઝ બ્લેસ્ડ મી. મને એમ થાય છે, પ્રભુ એકવાર અમને તો આશીર્વાદ આલ્યો. એક પ્રીચર દરેક વખતે બહુ એક્સપેન્સિવ કપડાં પહેરે છે. એને પૂછ્યું કેમ, તો કે લોર્ડ હેઝ બ્લેસ્ડ મી. મને એમ થાય છે કે પ્રભુએ તમને જે આશીર્વાદ આપ્યો એમાંથી ચોથા ભાગનો તમે વેચો ને તો આ દેશમાં ગરીબ લોકો ગરીબ ના રહે. દે બીકન મલ્ટીમિલિયોનર્સ. કોના આધારે? ફક્ત ઈશ્વરના વચનોથી મને તમને છેતરે છે લોકો. એમને ફક્ત આપણા વોલેટ ખાલી કરવામાં રસ છે, બીજા કશામાં રસ નથી. અને એટલા માટે એ લોકો હંમેશા પ્રોસ્પેરિટીની વાત કરે છે. જે જૂઠા પ્રબોધકો છે એ દે ઓલવેઝ પ્રમોટ્સ સેલ્ફ ઇન્ટરેસ્ટ. એ પોતાને જે ગમે છે એ જ પોતાની જાતે લોકોની આગળ રજૂ કરે છે. એમના કિંગડમમાં કોણ હોય? આઈ, મી એન્ડ માય. આ ત્રણ જણા જ હોય, હું, મારું અને અમારું. અમારે ત્યાં હવે લોકો આવું શીખ્યા છે, પહેલાં તો દોડ્યા કરતા હતા, હવે તો ઇન્ડિયાવાળા કરે છે. કોણ? ત્યાં કે હું પ્રેસિડેન્ટ, મારી પત્ની એ વાઇસ પ્રેસિડેન્ટ, મારો છોકરો એ ટ્રેઝરર અને મારો ભાણિયો એ સેક્રેટરી, અને વી હેવ એસ્ટાબ્લિશ ધ ટ્રસ્ટ ફોર ધ ગ્લોરી ઓફ ગોડ. અને ચાર મહિનામાં સાહેબ ફોર કલરનું મેગેઝીન બહાર પાડે, આટલા બાપ્તિસ્માલ અને આટલા દેવળો બાંધ્યા. મને એમ થાય કે બાળકનો જન્મ થવાને 9 મહિના લાગે છે, તા તો એક એક બબે મહિના પછી પછી બાપ્તિસ્મા લીધે છે. લોકો છેતરનારા બહાર પડ્યા છે. અને એટલા માટે આપણે સાવધાન રહેવાની જરૂર છે. મારા તમારા પ્રભુએ બહુ સચોટ વાત કહી, એના શિષ્યોને કહી, સાવધાન રહો, રખેને તમને બોલાવવામાં નાખવામાં આવે. વી આર નોટ સીઈંગ ધીસ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યાપક લડાઈઓની વાત કરી. એ લખ્યું, શું કહે છે? લડાઈને લડાઈને અફાવો. આ પેઢીમાં જેટલી લડાઈઓ જોઈ એટલી લડાઈઓ દુનિયા ઉત્પન્ન થઈ ત્યાર પછી કોઈ પેઢી જોઈ છે? કોઈ પેઢી નથી જોઈ. એક સર્વે આ પ્રમાણે કહે છે, 45-49માં 9 મેજર વોર્સ થયા દુનિયામાં. પછીના 10 વર્ષમાં 10, પછી 32, પછી 22, પછી 24, અને 2003 જાન્યુઆરી 2009માં 25 મેજર વોર્સ થયા. આ શું કહે છે ખબર છે? ધ ઇન્ટેન્સિટી ઇઝ ઇન્ક્રીઝિંગ, ધ ઇન્ટરવલ ઇઝ ડિક્રીઝિંગ. એનો અર્થ એ, મારો તમારો પ્રભુ બહુ જલ્દીથી પાછો આવી રહ્યો છે. લડાઈની અફવાઓ તમારા સાંભળવામાં આવશે. હવે તો સાંભળવામાં નહીં, હવે તો આપણા જોવામાં પણ આવે છે. એ બતાવે છે મારો તમારો પ્રભુ બહુ જલ્દીથી પાછો આવી રહ્યો છે. કોઈ કયા પ્રમાણે કીધું? અપ્રોક્સિમેટલી 30-40 મિલિયન સોલ્જર્સ હેવ ડાઈડ ઇન ધ વોર્સ ઓફ 20th century, નિયરલી 3/4 ઓફ ધેમ ઇન ધ 2 વર્લ્ડ વોર્સ. આનો ચાર્ટ છે. પણ આ દિવસોની અંદર કે છે, 1900 પહેલા જે યુદ્ધો થતા હતા એમાં 5% એ સિવિલિયન ફેટાલિટીઝ હતી, સિવિલ લોકો મરી જતા હતા. પણ હવે પછીના યુદ્ધોમાં એમ કહે છે 90% એ યુદ્ધની અંદર સિવિલિયન માણસો મરી જાય છે. એનો અર્થ એ યુદ્ધની જે ઇન્ટેન્સિટી છે એ મારા તમારા દિવસોમાં વધી રહી છે. મરકી મરકી સંબંધી કહેવાની જરૂર નથી, અહીં તો ખાલી એઇડ્સના આંકડા આપ્યા છે. પણ આ દુનિયામાં જેટલી નવી દવા શોધાય છે એટલા નવા આંકડા અપાય છે. એકવાર આવ્યું બર્ડ ફ્લૂ, બિચારા કેટલાય મરઘા કાપીને ફેંકી દીધા, હે લાખોની સંખ્યામાં. અને પછી આવ્યું સ્વાઇન ફ્લૂ, હા ચિકન ગુનિયા, જેનું કદી કોઈ નામ સાંભળ્યું નહોતું. એમ કે છે સ્વાઇન ફ્લૂના માટે એમ કહેવાય છે કે જો આને કંટ્રોલ કરવામાં નહીં આવે તો આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કીધું છે 2 મિલિયન to 7.4 મિલિયન પીપલ મે ડાય ઇન ધ વર્લ્ડ. પહેલા તો અમદાવાદની અંદર રોજ ન્યૂઝપેપર આવતા આટલા મરી ગયા આટલા મરી ગયા આટલા મરી ગયા, પણ હવે છે ને હવે બંધ કરી દીધું. કેમ? જેટલા મર્યા એટલા ગયા, ઓછા, કંઈ વાંધો નહીં. પણ આ દિવસોની અંદર જે મરખી ચાલી છે, જે રોગો ઉત્પન્ન થયા છે, એ દુનિયામાં કદી કોઈએ સાંભળ્યા નહોતા. સ્વાઇન ફ્લૂની જ્યારે વાત આવી ત્યારે કોઈની પાસે એની વેક્સિન નહોતી, એની વેક્સિન બનાવવાની એમણે શરૂઆત કરી. આ દુનિયાની અંદર સૌથી વધારે લોકો આજે રોગના કારણે મૃત્યુ પામ્યા છે. નંબર ઓફ અર્થક્વેક્સ આખો રેકોર્ડ છે. નંબર ઓફ અર્થક્વેક્સ તમે ગૂગલ પર જઈને કરી અર્થક્વેક એટલું આપજો, તમે થાકી જશો એટલો ડેટા એની અંદર આપે છે. પણ આ બધા જ ડેટાને આપણે જોઈએ તો જેમ જેમ વર્ષો વીતે છે તેમ તેમ ધરતીકંપની સંખ્યા વધતી જાય છે, ધરતીકંપની ઇન્ટેન્સિટી વધતી જાય છે. જૂના જેમ નામ ધરતીકંપ સાંભળો તો 3 કે 4 કે 5, અને હવે હલે તો કેટલું હલે છે? હવે તો 8 ઉપર ગયું, હવે તો 8 ઉપર ગયું. પહેલા મરતા હતા કેટલા? 5-50 હજાર 2 હજાર. અત્યારે એકમાં કેટલા મરી ગયા? હૈતીમાં 3 લાખ માણસો મરી ગયા, 3 લાખ માણસો મરી ગયા. અને આ બતાવે છે કે જેમ જેમ દિવસો જાય છે, આ એક સર્વે આ પ્રમાણે કહે છે દરરોજ દર વર્ષે 20,000 જેટલા ધરતીકંપ થાય છે, અપ્રોક્સિમેટલી 50 પર ડે આ દુનિયાની અંદર, અપ્રોક્સિમેટલી 50 પર ડે. અને આ જે સંસ્થા છે એ લખ્યો છે નેશનલ અર્થક્વેક ઇન્ફોર્મેશન સેન્ટર યુએસની અંદર છે, એમનું આ સ્ટેટિસ્ટિક છે. એ કહે છે દરરોજ 50 અર્થક્વેક આ દુનિયામાં કોઈને કોઈ જગ્યાએ થાય છે. મારણ તમારા પ્રભુએ કીધું છે, પણ હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો વાંચીએ. પ્રકટીકરણનું પુસ્તક 6 અધ્યાય અને 12મી કલમ, પ્રકટીકરણનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 12મી કલમ, ત્યાં પ્રમાણે લખ્યો છે જ્યારે તમે 6ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું મોટો ધરતીકંપ થયો, સૂર્ય નિમાળાના કામળા જેવો થયો, આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો. આ બનવાનું છે, આ બધું આવતા દિવસોમાં થવાનું છે. 11મો અધ્યાય 12મી અને 13મી કલમ, 11મો અધ્યાય 12મી અને 13મી કલમ, પણ 3.5 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા તેઓમાં બેઠો, તેઓ પોતાના પગ પૂરું ભરાયા અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. અને આગળ 13મી કલમ એમ કે તે સમયે મોટો ધરતીકંપ થયો જેથી તે નગરનો 10મો ભાગ જમીનદસ્ત થઈ ગયો. ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા. 16મો અધ્યાય 17-19 કલમમાં આ પ્રમાણે લખેલું છે. તેમ કહે છે અને વીજળીઓ વાણીઓ ગર્જના થયા, વળી મોટો ધરતીકંપ થયો, એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. પણ આ ધરતીકંપોની જે વાત છે ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ, પણ જો તમે ધ્યાનથી અભ્યાસ કરો તો ઈશ્વરના વચનોમાં જે મોટા ભાગના લોકો જે માને છે, આ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન પહેલાં જે મંડળી છે ઉચકાઈ જશે, આપણે વાદળામાં તેની સાથે તણાઈ જઈશું. અને મંડળી જ્યારે ઉચકાઈ જશે ત્યારે પછી 7 વર્ષનો સમયગાળો થશે, એમાંના પહેલાં 3.5 વર્ષ એ વિપત્તિકાળ અને ત્યાર પછીના 3.5 વર્ષ એ મહાવિપત્તિકાળ, કે જે 7 વર્ષના ગાળાની અંદર આ યરુશલેમને ખૂંદી નાખવામાં આવશે. આ 7 પહેલા 3.5 વર્ષના ગાળાની અંદર જે એન્ટી ક્રાઇસ્ટ છે એ યહૂદીઓ સાથે સંપ કરશે અને યરુશલેમના મંદિરને બાંધવામાં અને ઇસ્રાયલી પ્રજાના ઉદ્ધારક બનવાને માટે એ પ્રયત્ન કરશે. ઇસ્રાયલી પ્રજાને સ્વીકારશે બી ખરી, મંદિર બંધાશે 100% બંધાશે, પણ પછીના 3.5 વર્ષમાં એ જ એન્ટી ક્રાઇસ્ટ એ ઇસ્રાયલની વિરુદ્ધ થશે અને આ પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી ઇસરાયલ પર જે વીત્યું નથી એ ભયંકર એની પર વીતશે. અને આ જે ધરતીકંપની વાત લખે છે એ 7 વર્ષના ગાળામાં થઈ છે, થવાની છે. તમારે એનો અનુભવ કરવો છે? હા કે ના? મારતો નથી કરવો, મારતો પ્રભુ આવે તારે વાદળા મુચકાઈ જશે. વાદળા મુચકાવું છે? કઈ રીતે જશો વાદળામાં? અરે બાઇબલ તો કહે માની થોડું દેવાનું. તમે વાદળા મુચકાઈ જશો? હા કે ના? સમજાવો કે કોઈ હિન્દુ માણસ પૂછે કેવી રીતે, તમે શું કહેશો? વાદળા ત્રણેય જવાનું એવું કેવી રીતે બને? આંખના પલકારા પણ કઈ રીતે બનશે? શી આપણે 21મી સદીમાં જીવીએ છીએ, આપણી પાસે લોજિકલ આન્સર હોવો જોઈએ, દુનિયાના લોકો નહીં માને. એ તો આપણે માનીએ છીએ, પણ બારવાળો, મારે તો બારવાળાને સમજાવવાનું છે કે મને પ્રભુ ઈસુ માફ કર્યા છે, હું વાદળામાં ત્રણેય જઈશ. કારણ બાઇબલમાં લખ્યું છે 43ના પહેલા પત્રની અંદર. ઇટ્સ વેરી સિમ્પલ. સૌથી પહેલું આંખના પલકરામાં આપણું રૂપાંતર થઈ જશે. રૂપાંતર થશે એટલે જેને સ્થળ કે સમયની મર્યાદા નડતી નથી. પણ બીજી વાત કરું, માની તમારી પાસેથી ગુરુત્વાકર્ષણ પણ ઉઠાયેલે જ શું થાય? આપણે ઉપર જઈએ. જો ચાલતા આવીશું કે બેઠા આવીશું તો ઉપર જતા રહીશું. અને પ્રભુ જેવો એના લોહીમાં શુદ્ધ થયેલા છે, ફરીથી કહું છું, જેવો એના લોહીમાં શુદ્ધ થયેલા છે એ લોકો જ એ પહેલા ઉચકાઈ જશે. જેઓએ પોતાના જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપ્યો છે, જેઓ તારણ પામેલા છે, જેઓ નવો જન્મ પામેલા છે એ લોકો ઉચકાઈ જશે. હું પૂછું, નવો જન્મ પામ્યા છો? એકવાર એક સાહેબને સવાલ પૂછ્યો, સમજત શું તારા મનમાં? તું કે છે મેં કઈ નહીં, સમજણ પડી ગઈ. હવે સમજણ પડી ગઈ કે નથી પામ્યા? મારે તમારી પાસે સચોટ ખાતરી હોવી જોઈએ કે મારો નવો જન્મ થયેલો છે. કારણ કે આ બધું જ આજે બની રહ્યું છે. અને કોણ જશે? જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. ઘણી વખત લોકો હસે છે કે ભાઈ નવા જન્મની વાત, પણ જેટલો ફિઝિકલ બર્થ જેટલી વાસ્તવિકતા છે એટલી જ વાસ્તવિકતા સ્પિરિચ્યુઅલ બર્થની છે. ફરીથી ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ. પણ તમારો કોઈ તમને પૂછે તમારી જન્મ તારીખ કઈ, તમે એમ કહો મારા બાપાને ખબર, એવું કહેશો તમે? તમે કહો મારી માને ખબર, તો શું કહે લોકો આપણને? ગાંડા કે ને? કોઈ પૂછે તમારો જન્મ થયો તો શી ખબર, મારા માને ખબર, પૂછો મારો જન્મ થયો તો કેમ? એવું જ આધ્યાત્મિક જન્મની વાત છે. કોઈ તમને એમ પૂછે તમારો નવો જન્મ થયો છે, તો તમારી પાસે આમ ટકોરો મારીને વાગે ને એવો જવાબ હોવો જોઈએ, હા મારો નવો જન્મ થયો છે. ક્યારે? આ દિવસે, આ સમયે, આ રીતે મારા જીવનને મેં પ્રભુના હાથમાં સોંપ્યું. કદાચ તમને દિવસ વાર તારીખ યાદ ના હોય તો કંઈ વાંધો નહીં, પણ તમને એટલી તો ખાતરી હોવી જોઈએ કે આવા કોઈક સમયે મને ખાતરી થઈ કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારું જીવન સોંપ્યું અને મારા પાપોની કબૂલાત કરી અને પ્રભુના હાથમાં મારું જીવન સોંપી પ્રભુના માર્ગમાં આગળ વધી રહ્યો છું. પણ જો તમને એ બનાવની ખબર ના હોય, તારીખવાર સમયની ખબર ના હોય, તો અંધારામાં ના રહેતા એનો અર્થ એ થયો આપણે પ્રભુ પાસે પાછા આવવાની જરૂર છે. કે મારો તમારો પ્રભુ બહુ જલ્દીથી પાછો આવી રહ્યો છે. દુકાળ, દુકાળ પડે છે આપણા દિવસોમાં. જો ખરેખર આ સ્ટેટિસ્ટિક આપણે વાંચીએ તો અહીંયા ગાડી ઘણું બધું સ્ટેટિસ્ટિક આપેલું છે, છેક 7મી સદીથી લઈને. અને જો તમે દુકાળની સંખ્યા જોતા જાઓ, દુકાળની ઇન્ટેન્સિટી જોતા જાઓ, અને દુકાળ પડવાનું જે ઇન્ટરવલ છે જોતા જાઓ, તો એ ઇન્ટેન્સિટી વધતી જાય છે, ઇન્ટરવલ ઘટતો જાય છે. આ દુનિયાના મેજર ફેમિનની વાત છે કે જ્યાં લોકો આજે પણ ભૂખા મરી રહ્યા છે. 21મી સદીમાં કહે છે 12 ભયંકર એવા ફેમિનગ્રસ્ત દેશો આપણા દિવસોમાં છે. અહીં ગાડી તમે એનો ચાર્ટ જોઈ શકો છો. સી ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ. અને 20મી સદીમાં એકદમ શૂટઅપ થયું છે. કેમ થયું આ બધું? કેમ થયું ખબર છે? કેમ થયું? ઇટ્સ વેરી સિમ્પલ. પ્રભુ નવું નજીક છે. એક બીજું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કીધું, જાગતા રહો, તૈયાર રહો, તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ પાછો આવશે. અને એટલા માટે મારે તમારે સાવધાન બનવાની જરૂર છે. સાવધાન રહો. શું કહે છે? કોઈ તમને માટે જાગતા રહો અને તૈયાર. મેં તમને થોડી જ વાતો કહી, પણ જો તમે એ ગાળી વાંચો તો પંદરમી કલમ લખ્યું છે, એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધ દાનિયલ પ્રબોધકે કહેલું છે તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી જુઓ, જે વાંચે તે સમજે. દાનિયલનું પુસ્તક વાંચજો, ત્યાં આ વાત સમજાયેલી છે. દાનિયલના પુસ્તકમાં પ્રભુ યસુ ખ્રિસ્તના જન્મ અગાઉ દાનિયેલે આ જે વાતો કરી લગભગ 500-600 વર્ષ પહેલા, એ અક્ષરસહ આજે પરિપૂર્ણ થઈ રહી છે. અક્ષરસહ પરિપૂર્ણ થઈ રહે છે અને પ્રભુ યસુ ખ્રિસ્તે એ દાનિયેલના પુસ્તકની વાત ત્યાં ગાળી લખે છે. અહીં ગાળી ઉજ્જળની અમંગળપણાની નિશાનીની જે વાત કરે છે, આ છે દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે. આ ઉજ્જળનું અમંગળપણાની નિશાની એટલે જેને ઇસ્રાયલી પ્રજા ધિક્કારે છે. જેને ધિક્કારે છે, ખબર છે ક્યાં બલિદાનને ધિક્કારે છે? ઇસ્રાયલી પ્રજા એમના અર્પણોમાં એક અર્પણને ધિક્કારતા હતા. એ અર્પણ કદી કોઈ ના લાવે, હા, જેને અમંગળ ગણે છે, અપવિત્ર ગણે, ભૂંડ, યસ, એક કદી એનું અર્પણ ના ચડાવે. પણ પ્રભુ યસુ ખ્રિસ્ત એમ કહે છે કે દાનિયેલના સંદર્શનમાં આ વાત પ્રભુએ બતાવી છે અને 7 વર્ષના ગાળાની અંદર એન્ટીક્રાઇસ્ટ ઇઝ ગોઈંગ ટુ ડૂ ઇટ, એ કરશે અને ઇસ્રાયલી પ્રજાનો ભયંકર નાશ કરવાને માટે પ્રયત્ન કરશે. હમણાં જ્હોન હેગીનું પુસ્તક મતલબ જયંતિભાઈ આપ્યું મને અને કેટલાક પાના મેં રાતે જ વાંચી ગાળ્યા અને મેં જે વાતો લખી છે ઇટ્સ વેરી લોજિકલ, તા બહુ જ સ્પષ્ટ છે કે મારો તમારો પ્રભુ બહુ જલ્દીથી પાછો આવી રહ્યો છે. પણ 10 કે 15 મિનિટની અંદર પ્રભુ યસુ ખ્રિસ્તે જે અગત્યની વાત કહી એવું તમને કહીશ, બધી વાત નથી કહેવાનો. પણ 25મા અધ્યાયમાં આવું લખ્યું છે, તો આકાશના રાજ્યને 10 કુમારિકાની ઉપમા અપાશે. તો આકાશના રાજ્યને શેના માટે? આ બધું થવાનું છે, મારો તમારો પ્રભુ પાછો આવવાનો છે. અને 25મા અધ્યાયમાં એણે 3 દ્રષ્ટાંત કીધા છે, એક 10 કુમારિકાનું દ્રષ્ટાંત, બીજું પેલા તાલંતનું દ્રષ્ટાંત અને ત્રીજું પેલા ઘેટા અને બકરાના દ્રષ્ટાંતની વાત કરે, તમારે જમણે અને મારે ડાબે જે લોકો છે એની વાત કરે છે. પણ પ્રભુ યસુ ખ્રિસ્તે મને તમને જાગતા રહેવા અને તૈયાર રહેવાને માટે એમણે માથીની સુવાર્તાના 25મા અધ્યાયની 1-13 વચનમાં 10 કુમારિકાની વાત કરી છે. એમાં 10 કુમારિકાની વાત એ બહુ સામાન્ય હતી, ઇટ વોઝ વેરી કોમન. યહૂદી લગ્ન પ્રથાની વાત છે. એ કહે છે 10 કુમારિકા વરને મળવાને માટે નીકળે છે અને વર આવે છે અને વર આવી અને ઘરમાં જાય છે, 5 રહી જાય છે અને 5 અંદર જાય છે. પણ આ જે આખો બનાવ છે એ યહૂદી લગ્ન પ્રથા હતી. યહૂદી લગ્ન પ્રથાની અંદર આ 3 બાબતો હતી, સગાઈ થતી હતી, લગ્ન ક્રિયા થતી હતી અને લગ્ન સમારંભ થતો હતો. સૌથી પહેલાં સગાઈ થાય અને સગાઈ થયા પછીથી છોકરીના ઘેર જાય, છોકરાના જાય, પછી લગ્ન થાય, લગ્ન થયા પછી પણ છોકરો છોકરી ના લઈ જાય, છોકરીના ગામમાં રહે, છોકરીના ઘરે જાય અને ઘરે જ એનો જે બિઝનેસ છે એ એસ્ટાબ્લિશ કરે, એનું ઘર એસ્ટાબ્લિશ કરે અને ત્યાર પછીથી એ છોકરીને લેવાને માટે આવે. અને જ્યારે લેવાને માટે આવે ત્યારે ગમે ત્યારે આવે, એવું નક્કી નહીં કેટલા વાગે આવશે. પણ એ પ્રથા હતી કે ગામમાં જે 10 કુમારિકા હતી એ 10 કુમારિકાને તૈયાર કરવામાં આવતી હતી. કેમ 10 કુમારિકા તૈયાર કરતા હતા? આપણે જોઈએ, આ 10 જે હતું એ 10 વ્યક્તિ હોય તો એ લોકો આટલું આટલું કામ કરી શકતા. 10 વ્યક્તિ હોય તો એ લોકો સિનેગોગ બનાવી શકે, 10 વ્યક્તિ હોય તો પાસ્કા પર્વ પાડી શકે, 10 વ્યક્તિ હોય તો લગ્ન નક્કી કરી શકે. Ruth 4:2 લખેલું છે, 10 વ્યક્તિ હોય તો એ સિનેગોગ પણ કરી શકે. આ 10 એ એમના માટે બહુ જ અગત્યનો આંકડો હતો અને એટલા માટે આ 10 કુમારિકાને આ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે. શું કરવા? વર આવવાનો છે લેવાને માટે. અને તમને ખબર છે પ્રભુ યસુ ખ્રિસ્તે પણ એના વચનોની અંદર બહુ જ સ્પષ્ટ કહ્યું છે, એ મારો તમારો કોણ છે? મંડળી કોણ છે? એની કન્યા છે. અને પ્રભુ કોણ છે? એ મારો તમારો વર રાજા છે. અને પ્રભુ યસુ ખ્રિસ્ત આ જગ્યાએ એના શિષ્યોને એમ કહે છે, હું સખચિત આવવાનો છું, તમારે તૈયાર રહેવાની જરૂર છે. અને માટે પ્રભુ યસુ ખ્રિસ્ત આ 10 કુમારિકાની વાત કરે છે. આ 10 કુમારિકાનો એક જ હેતુ હતો. કયું હતું? વરને આવકારવાનો, વરને આવકારવાનો. આ દશરથ કુમારિકાઓની પાસે મશાલો હતી. તમે જુઓ, દશરથ કુમારિકાની પાસે મશાલો હતી, એ મશાલો સળગતી હતી. આ દશરથ કુમારિકાઓ વરને મળવા માટે તૈયાર હતી. દશરથ બાહ્ય રીતે એને મળવા માટે તૈયાર હતી. આ લખ્યું છે, વરને આવતા વાર લાગી તો બધી ઊંઘી ગઈ. દશરથ ઊંઘી ગઈ, એવું નથી લખ્યું પાંચ ઊંઘી ગઈ ને પાંચ જાગતી હતી. દશરથ ઊંઘી ગઈ અને બૂમ પડી ત્યારે દશરથ ઉઠી, કે પાંચ ઉગી લઈ અને પાંચ ઉઠી, એવું હતું દશરથ ઉઠી. આ બધું એમનામાં કોમન હતું. અને તેમ છતાં ઈશ્વરના વચનમાં નોંધ્યું હશે કે પાંચ બુદ્ધિમાન ઠરી અને પાંચ મૂર્ખ ઠરી. હવે ધ્યાનથી સાંભળજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત કોને કહી? શિષ્યોને કહી. તો આ બુદ્ધિમાન અને મૂર્ખ ક્યાં છે? ક્યાં છે? યુ આર રાઈટ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને એમ કહે છે, હું પાછો આવવાનો છું, દેટ ઇઝ 100% શ્યોર, બટ મારી ઈચ્છા છે તમે બુદ્ધિમાન બનો, તમે મૂર્ખ ના બનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને કહ્યું તમે બુદ્ધિમાન બનો. ઈસુ ખ્રિસ્તના શિષ્યોને આ ચેતવણી આપી, જો મને મળવાને માટે તૈયાર રહેવું છે તો તમારે બુદ્ધિમાન બનવાની જરૂર છે. શક્ય છે આખી જિંદગી પ્રભુનું કામ કર્યા છતાં છેલ્લા દાડા પ્રભુ કહે છે તું કયા ગામનો છે, હું તને ઓળખતો. વાંચ્યું ને માથીન સ્વરતાના સાતમા અધ્યાયમાં. પણ આપણે જોઈએ શા માટે બુદ્ધિમાન બની, શા માટે પાંચ મૂર્ખ બની. બુદ્ધિમાન, હવે બુદ્ધિમાનના મૂર્ખની થોડી વાત કરીએ. નક્કી થયું કે આ વર રાજા આવવાનો છે અને એમાંથી 10 કુમારિકાઓને તૈયાર કરી અને 10 એક દિવસ સાથે બેઠી, સાથે બેઠીને ચર્ચા કરતી. શું ચર્ચા કરતી હશે? આવવાનો છે, કેવી રીતે લેવા જઈશું, શું કરવા જઈશું. પછી ધીરે ધીરે વાતો કરતાં કરતાં એમાંથી પાંચ જણી એમ કીધું કે આ મોડો આવશે, શું કરીશું, આ તેલ તો ખૂટી જેવું લાગે છે. તો બીજી પાંચ જણી કહે છે, અરે ગાંડી, આપણા બાપદાદાઓ કીધું હતું કે આ ગામમાં લગ્ન થયા ત્યારે કોઈ બી વર 11 વાગ્યા પછી આવ્યો, 11 વાગ્યા બધા આવી ગયા, ના તેલ 12 વાગ્યા સુધી ચાલે એટલું છે. તો પેલી ચર્ચા કરતી હશે, પેલી કહેતી હશે, પણ આવવા મોડો આવ્યો તો ગામમાં અત્યાર સુધી એવું કદી બન્યું નથી, પણ માનો કે આવતા વાર લાગી તો. તો અમે તો વધારાનું એક ડબલું સાથે લઈ લઈએ, શેનું? તેલનું. કદાચ ખૂટી ગયું તો? તો પેલી પાંચ કહેતી હશે, અરે મૂર્ખીઓ, આ વધારાનો બોજો ઉંચકવાની જરૂર નથી, ગામમાં કદી કોઈ 11 વાગ્યા પછી આવ્યો નથી, માટે આને બહુ તો 11:30 થશે, આપણે તો 12 વાગ્યા ચાલેલું તેલ છે. માટે એમ કહે છે, તમે મૂર્ખ છો કારણ કે તમે વધારાનું તેલ હાથમાં લીધું. અને પેલી શું કર્યું? વધારાનું તેલ લીધું નહીં. પણ શું થયું જોઈએ આપણે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વાત એના આગમન સમયે મંડળીની કઈ પરિસ્થિતિ હશે એ સમજાવવા માટે કહી, શિષ્યોની કઈ પરિસ્થિતિ હશે એ સમજાવવા માટે કહી. અને આજે મારી તમારી મંડળીમાં તમે ચારે બાજુ જુઓ તો આ પરિસ્થિતિ આજે પ્રવર્તી રહી છે. શા માટે બુદ્ધિમાન હતી? એમણે મશાલની સાથે એમની પાસે જે તેલ હતું એનાથી સંતોષી રહ્યા નહીં. શું કર્યું? લઈ લઈએ, વધારાની તૈયારી કરી. કેટલાક તો કહે છે નવો જન્મ પામ્યા આપણે, તારણ પામ્યા એટલે સ્વર્ગની ટિકિટ ફાટી ગઈ, વધારે કંઈ કરવાની જરૂર નથી, પણ રહી જવાશે. મારે તમારે તૈયારી કરવાની જરૂર હશે, રોજે રોજ વધારે તૈયારી કરવાની જરૂર છે, પોતાના ધ્યેયને પહોંચવાને માટે સજાગ હતી. એમનો ગોલ કયો હતો? વરને મળવાનો, દેટ વોઝ ધેર ગોલ. અને એ ધ્યેયને પહોંચવાને માટે એ વધારે તૈયારી કરવામાં એને કોઈ તકલીફ પડી નહીં, અને એટલા માટે એ લોકો સજાગ હતી, એમના ધ્યેયને માટે ગંભીર હતી. દે વર વેરી સિરિયસ અબાઉટ ઇટ. હું ઘણા બધા સવાલ પૂછું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના કેટલા માનીએ છે બધા? પણ ખરેખર કેટલા માને છે? જો ખરેખર માનતા હોઈએ તો રોજે રોજ આપણે પ્રભુને મળવાને માટે તૈયાર છીએ. એક જુવાન પ્રભુના સેવકે, એક જુવાન પ્રભુના સેવકને ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી. અને એક વૃદ્ધ પ્રભુના સેવકને સવાલ પૂછ્યો, એ સેવામાં જોડાયો તો સવાલ પૂછ્યો, તું પ્રભુને ઓળખે છે? તેણે પોતાના તારણની સાક્ષી આપી દીધી, હા હું ઓળખું છું. પેલા વૃદ્ધ પ્રભુના સેવક, એમનું નામ હતું ઓગસ્ટિન સાલિન્સ. ઓગસ્ટિન સાલિન્સની આંખમાં આંસુ હતા. એમણે જુવાન પ્રભુના સેવકને એમ કીધું, તે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો. કારણ કે તમે શું કહો છો? તે કે મારો પ્રશ્ન એ છે, શું તું પ્રભુને ઓળખે છે? અને એણે કેવી રીતે સેવામાં જોડાયો, કેવી રીતે પ્રભુને તેડ્યો, એની સાક્ષી આપી. કે જે ઓગસ્ટિન સાલિન્સની આંખમાં આંસુ હતા. પેલો જુવાન સેવક ગંભીર બનીને એમ કહે છે, એક સાહેબ મને સમજાવો તમારો પ્રશ્ન કયો છે. ઓગસ્ટિન સાલિન્સની આંખમાં આંસુ હતા. એમણે કીધું, મારા દીકરા, મેં તને એ સવાલ પૂછ્યો, તું ગઈકાલે જેટલો પ્રભુને ઓળખતો હતો એનાથી વધારે આજે ઓળખે છે? તું ગઈકાલે જેટલો પ્રભુને ઓળખતો હતો એનાથી વધારે આજે ઓળખે છે? જુવાન પ્રભુનો સેવક કહે છે, એ દિવસે મને મારો પાઠ શીખવા મળ્યો, મારે રોજે રોજ એની ઓળખાણમાં વૃદ્ધિ પામવાની જરૂર છે. એ જુવાન પ્રભુનો સેવક બીજું કોઈ નહીં પણ પ્રકાશ યશુદિયા, કે જેની મારફતે પ્રભુએ ભારતમાં જ્યાં જેવું કામ કર્યું. પ્રશ્ન આ છે, આર વી સિરિયસ અબાઉટ ઇટ? ગઈકાલે પ્રભુને ઓળખતા હતા એનાથી વધારે આજે ઓળખીએ છીએ? ધારો કે પ્રભુને ઓળખવા માટે શું કરવું પડે? પ્રભુને વધારે ઓળખવા શું કરવું પડે? બાઇબલ વાંચવાનું. કોઈ સેવકો પાસે જવાની જરૂર નથી, પોતાનું બાઇબલ વાંચવાની જરૂર છે. આ ગંભીર હતી એમના પ્રભુને મળવા માટે. એની જવાબદારી પ્રત્યે સભા નથી. કઈ જવાબદારી છે? ધીસ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ગિવન ટુ મી. આ જવાબદારી મને સોંપી છે, મારા વરને લઈને મારે લગ્ન જમણમાં જવાનું છે. એની જવાબદારી પ્રત્યે એ ગંભીર હતી. પણ આ જે મૂર્ખ હતી, એમણે મશાલ લીધી પણ વધારાનું તેલ લીધું નહીં. કેમ ના લીધું મને કહો તમે? હા, વિશ્વાસ તો ચાલશે. એક બીજું કઈ? એ જાણજો ને બેદરકાર રહી. ખબર છે ને એમણે શેની પર આધાર રાખ્યો? હા, એક, લોકોની વાતો પર. ગામમાં તો 11 વાગ્યા પછી કોઈ નથી આવ્યું. પોતાની અક્કલ પર. હે, પોતાની અક્કલ પર આધાર રાખ્યો. કેવું તે બનવાનું જ નથી. અને એટલા માટે જ્યારે લોકોની વાતો પર આધાર રાખીએ અને પોતાની અક્કલ પર આધાર રાખીએ ત્યારે આપણે જવાબદારી પ્રત્યે આપણે બેદરકાર બનીએ છીએ. અને એટલા માટે લખ્યું છે કે એ જાણે જોઈને બેદરકાર બની, પોતાના ધ્યેયને માટે ગંભીર નહોતી. હવે આવવાનો છે, પેલા આવ્યા તને આવવાનો છે, આપણને કામ સોંપ્યું છે, જેને લઈ આવીશું અને અંદર લઈ જઈશું. કે દે વેર નોટ સિરિયસ અબાઉટ ઇટ. પોતાની જવાબદારી પ્રત્યે સભાન નહોતી અને એણે પોતાની અક્કલ હોશિયારી પર આધાર રાખ્યો. પ્રભુને મળવાની તૈયારી કરવાને માટે પોતાની અક્કલ હોશિયારી પર આધાર રાખવાની જરૂર નથી. કારણ મારો ને તમારો પ્રભુ ગમે ત્યારે આવશે. જે તૈયાર હશે એ તેની સાથે જશે. માથીની સુવાર્તા 7:24-27 કલમ હમણાં જ મેં તમને વાંચી સંભળાવી. મારો ને તમારો પ્રભુ જ્યારે આવશે ત્યારે કોણ જશે એમની સાથે? જે કોઈ તૈયાર હશે એ એની સાથે જશે. ધીસ ઇઝ નથિંગ બટ સીન ઓફ કેરલેસનેસ. તમને ખબર છે, પ્રભુ ઈસુના આગમનના સમયે મંડળીનું કોઈ મોટા મોટું પાપ હોય એ આ પાપ છે, ધ સીન ઓફ કેરલેસનેસ. બેદરકારીનો પાપ. મને એની ખબર નથી, મણિનગરમાં અને ગુજરાતની અંદર દેવળો ઉભરાય છે, 2,000-3,000 ભક્તિ સભામાં આવે, પણ એમ પૂછો કે પ્રભુને મળવા માટે તૈયાર છો? નથી તૈયાર. પ્રભુની પાછળ પૈસા જોઈએ છે? લઈ જાઓ. કેટલા જોઈએ છે? આટલા, મારી પહોંચ પહેલી ફાળો. પણ એને પૂછો કે સેવામાં આવશો પહેણા ગાળી? એ મારું કામ નહીં, તમારું કામ. ભૌતિકવાના લોકો આપે છે પણ આધ્યાત્મિક બાબતોમાં એ લોકો બેદરકાર છે. પ્રેયર મીટિંગ તો 3,000માંથી 5 કે 7 જણા આવે, એ પણ દર વખતે આવતો એ જ બિચારા. 5-7 જણા ગરડા માણસો આવે. બાઇબલ અભ્યાસ તો એ 5-7 જણા આવે. બાકી શું કે અમારી પાસે નથી, સમય નથી. પણ જો કોઈની પાર્ટી હોય તો? અરે કોઈ ઘરે ના રહે, આપણા ઓફિસથી કલાક રજા લઈને વહેલા આવે, ટનાટન તૈયાર થઈને આવે. શું મને એની ખબર નથી, હું તો અમારતાની વાત કરું. અહીંયા એવું જ છે? તમને ખબર છે એનું કારણ શું? પ્રભુ જલ્દી પાછા આવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને કહ્યું, કોઈક વાર સમય મળે તો સુવાર્તામાંથી શિષ્યોને જે કહો છો એનો અભ્યાસ કરજો. વેરી ઇન્ટરેસ્ટિંગ ફેસિનેટિંગ સ્ટડી. પ્રભુના શિષ્યોને બહુ સચોટ વાતો કહી, અને એટલા માટે મારો તમારો પ્રભુ જલ્દી પાછો આવી રહ્યો છે ત્યારે આ પાપ જોવા મળે છે. બીજા દ્રષ્ટાંતની અંદર ધ સીન ઓફ લેઝીનેસ, હે આળસુ તથા ભૂંડા ચાકર, ધ સીન ઓફ લેઝીનેસ. અને ત્રીજા દ્રષ્ટાંતની અંદર ધ સીન ઓફ સેલ્ફિશનેસ, સ્વાર્થીપણાનો પાપ. કે છે નાનામાં એકને ના કર્યું એટલે મને ના કર્યું, મારી પાસે જે છે કોનું, મારું છે, મારે કોઈની સાથે વહેંચવું નથી. અને આ ત્રણ પાપ ઈસુના આગમનના સમયમાં મંડળીમાં સૌથી વધારે જોવા મળે છે. ધ સીન ઓફ કેરલેસનેસ, ધ સીન ઓફ લેઝીનેસ, ધ સીન ઓફ સેલ્ફિશનેસ. ઈસુ ખ્રિસ્તના શિષ્યોને કહે છે મને મળવાને માટે તૈયાર થવું હોય તો બેદરકારીમાંથી બહાર આવવાની જરૂર છે, અને મારે તમારે તૈયાર રહેવાની જરૂર છે. આ એક ટૂંકી વાર્તા છે, તરત ખબર પડશે એનો અર્થ શું થયો. એકવાર કહે છે એક રેલવે ક્રોસિંગ ઉપર એક માણસની ડ્યુટી હતી પેલી લાલ ત્યાં હલાવવાની. ક્યારે? જ્યારે ટ્રેન આવે ત્યારે. એક ટ્રેન ઊભી હોય તો બીજી ટ્રેનને ઊભી રાખવા માટે એ પેલો લાલ ટેન હલાવતો હતો. અને એક દિવસે એ ઊંઘી ગયો અને એકદમ જાગો, ખબર પડી કે આગળના સ્ટેશને ટ્રેન ઊભી છે, બીજી ટ્રેન આવી રહી છે. ઊંઘમાં ઊંઘમાં એ નીચે ઉતર્યો, એણે પોતાની પેલી બત્તી હલાવી, અને તેમ છતાં ભયંકર અકસ્માત થયો, ભયંકર અકસ્માત થયો, ઘણા લોકો મરી ગયા. એની પર કેસ ચાલ્યો. જજ એને સવાલ પૂછે છે, તમે ડ્યુટી પર હાજર હતા? હા સાહેબ હાજર હતો. તમે ડ્યુટી પર હાજર હતા, તમને ખબર હતી ટ્રેન આગળ ઊભી છે? હા સાહેબ ખબર હતી. બીજી ટ્રેન આવે તમને ખબર હતી? હા સાહેબ ખબર હતી. તો જ્યારે બીજી ટ્રેન આવતી હતી ત્યારે તમે ઉતરીને તમારી ડ્યુટી પર તમે લાઇટ હલાયેલી? હા સાહેબ હલાયેલી. પણ તમે હલાયેલી ત્યારે એમાં તેલ હતું? એણે હલાવી તો ખરી, પણ ઊંઘમાં ઊંઘમાં એને ખબર ના રહી કે અંદર તેલ પૂરવાનું બાકી રહી ગયું. શું થયું? બત્તી તો હલાવી પણ ગાડી ઊભી રહી નહીં, આગળ એક્સિડન્ટ થયો. મારણ તમારો પ્રભુ આવશે ત્યારે આપણી બત્તીઓ તલતી હોય આમાં, પણ પ્રશ્ન શું છે? અંદર તેલ છે કે કેમ? માટે પ્રભુએ કીધું, હંમેશા તમે સળગતા અને પ્રકાશતા રહો. પ્રભુ શ્રી ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું, હું જગતનો જ્વાળો છું, અને તમે કોઈ ખબર છે, તમે પણ જગતનો જ્વાળો છો. મારા ને તમારા મેં પ્રકાશ હોય જરૂર નો છે. જો મારો ને તમારો પ્રકાશ એ બહાર નહીં દેખાતો હોય તો પ્રભુને મળવાને માટે આપણે તૈયાર નથી. પ્રભુ શ્રી ખ્રિસ્તે બધા બહુ દાવા કર્યા, પુનરુત્થાન તથા જીવન હું છું, જીવનની રોટલી હું છું, જીવનનું પાણી હું છું. પણ એમાં એક જ દાવો એમણે કર્યો જે આપણા માટે કર્યો. પ્રભુએ કીધું હું જગતનો અજવાળું છું. પ્રભુ શ્રી ખ્રિસ્તે માથીની સુવાર્તામાં કીધું તમે પણ જગતનું અજવાળું છો. પણ તમને ખબર છે આપણે કેવા અજવાળું બનવાનું? એ અજવાળું આપણામાં પ્રકાશવો જોઈએ, એ આપણો દીવો સળગતો હોવો જોઈએ. જો તમને પૂનમના ચાંદને ખ્યાલ હોય, પૂનમનો ચાંદ કેવો હોય ખબર તમને? પૂરેપૂરો પ્રકાશ તો હોય ને, અને પછી જેમ જેમ અમાસ તરફ જાય એમ ધીરે ધીરે ચાંદો નાનો થતો જાય. એનું કારણ શું ખબર? ચંદ્ર કેવો છે? સ્વયં પ્રકાશ કે પરપ્રકાશિત? અને સૂર્ય સ્વયં પ્રકાશિત. તો ચંદ્ર જેટલો સૂર્યની સામે રહે એટલો પ્રકાશ આપણી પર આવે, વાત સાચી ખોટી? અને પછી ધીમે ધીમે અમાસ બે થાય, પછી દૂજનો ચાંદ, અને ધીમે ધીમે પૂનમ આવે. પૂનમનો અર્થ શું થયો? આખે આખો ચંદ્ર એ સૂર્યની સામે છે અને એનો પ્રકાશ એ ચંદ્ર પરથી અહીંયા પડે છે. ચંદ્રનો પ્રકાશ ક્યારે પડે? દિવસે કે રાત્રે? રાત્રે. એનો અર્થ એ કે અંધારામાં જ્યારે ચંદ્ર પૂરેપૂરો સૂર્યની સપાટી સામે હોય ત્યારે એનો પૂરેપૂરો પ્રકાશ એની પર પડે, અને આપણા ત્યાં પડે માટે આપણે પૂનમ કહીએ. અને દૂજનો ચાંદ એટલે બિલકુલ પાતળી ધાર, એનો અર્થ એ થયો થોડોક જ ભાગ એ સૂર્યની સામે છે. બરોબર છે? હા કે ના? ચોક્કસ? હા. આવો સાહેબ ધ્યાનથી સાંભળજો, આપણે દૂજના ચાંદ જેવા બનવાનું કે પૂનમના ચાંદ જેવા? સાચું કહું છું. મારો તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વયં પ્રકાશિત છે, અને મને તમને પ્રભુ એમ કીધું આ દુનિયાના અંધકારમાં આપણે પ્રકાશરૂપ બનવાના છે. પણ ક્યારે તમે પૂનમના ચાંદ જેવા બનો? તમે પ્રભુ સાથેની સંગતમાં પૂરેપૂરા ચાલતા હોતો. પણ કેટલાક કેવા છે? દૂજના ચાંદ જેવા. મારો તમારો પ્રભુ એમ કહે છે કે મારા તમારા જીવનમાં એનું તેલ રોજે રોજ રેડાવવું જોઈએ, અને આ પ્રકાશ રોજે રોજ બહાર જવો જોઈએ, અને તો જ આપણે પ્રભુને મળવાને માટે તૈયાર થઈ શકીએ. લગ્ન જમણમાં કોણ જશે? જેને તૈયારી કરી હશે? ના, તૈયારી કરી હશે એમ નહીં, જેની પાસે વધારાનું તેલ હશે તે જશે. જો હું ને તમે એને મળવાને માટે ગંભીર છીએ તો જ, અને પોતાની જાતને આ ઈશ્વરના વચનો દ્વારા, આ ઈશ્વરના વચનો દ્વારા સતત પ્રભુ સાથેના સંબંધમાં અને સંગતમાં પ્રકાશિત રાખે છે, એ જ જશે. બધા એને મળવાને માટે જશે નહીં. જેની મશાલ સળગતી હશે તે જશે, જેની મશાલ સળગતી હશે તે જશે, જેની મશાલ સળગતી નહીં હોય એ નહીં જાય. ફરીથી કહું, પ્રભુએ કોને કીધું? એટલે કોને કીધું? આપણને નહીં, મને કીધું, મને કીધું. માટે મારે ધ્યાન રાખવાનું મારી મશાલ સળગતી છે કે કેમ. જે બનાવો પ્રભુએ કીધા છે બધા જ બનાવો આજે બની રહ્યા છે. પ્રભુનું આગમન બહુ જ નજીક છે, અને વરને મળવાને માટે દરરોજ આપણે તૈયારી કરવાની જરૂર છે. માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 21-23 કલમ આપણે વાંચી, પણ લુકની સુવાર્તા 12મો અધ્યાય 35મી કલમ વાંચો. બહુ અગત્યની કલમ છે. ત્યાં એવું લખ્યું છે, તમારી કમરો બાંધેલી, તમારા દીવા સળગતા રાખો. તમારી કમરો બાંધેલી અને તમારા દીવા સળગતા રાખો. તમારી કમરો બાંધેલી એટલે જો પ્રભુ આજે આવે તો આજે એને મળવાને માટે તૈયાર છું. પ્રશ્ન છે, પ્રભુ અત્યારે આવે તો? બી સિરિયસ અબાઉટ ઇટ. એમ ના કહેતા હું જઈશ. બી સિરિયસ અબાઉટ યોર ઓન લાઈફ. અને મારે ને તમારે રોજે રોજ આ ઈશ્વરના વચનોના વાંચનમાં, મનનમાં, અભ્યાસમાં અને પાલનમાં વૃદ્ધિ પામવાની જરૂર છે, કે જેથી મારી અને તમારી તૈયારી એને મળવાને માટે થાય. છેલ્લે એક ઉદાહરણ કહીશ અને ત્યાર પછી આપણે પૂરું કરીએ. ટોમ અને મેરીની આ વાત છે. ટોમ ને મેરીના લગ્ન નક્કી થયા, તારીખ નક્કી થઈ, અને ટોમને મેસેજ આવ્યો કે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને તારે મિલિટરીમાં આવવાનું છે. એમના લગ્ન નક્કી થયા, બધી તૈયારી થઈ ચૂકી, પણ ટોમને મિલિટરીમાં જવાનો વારો આવ્યો. થોડા વખત સુધી ટોમની ખબર આવવા લાગી, પણ કેટલાક વખત પછીથી ટોમના સમાચાર બંધ થઈ ગયા. ઘરે પણ કાગળ ના આવ્યો, મેરી પર કાગળ ના આવે, અને થોડા વખત પછીથી મિલિટરીમાંથી એમને કાગળ મળ્યો, ટોમ મિસિંગ, મે બી ડેડ. ટોમનો પત્તો નથી, કદાચ મરી ગયો છે. અને આ બાજુ મેરીના માતા પિતા એ મેરીને બહુ સમજાવતા હતા કે હવે તો યુદ્ધ પૂરું થવા આવ્યું, ટોમ મરી ગયો છે, તારા લગ્ન ભલે નક્કી થયા પણ તું બીજા કોઈ સાથે લગ્ન કરી લે. પણ મેરી કહે છે કે ના, મારે લગ્ન નથી કરવા. એન્ડ ધેન કન્ફર્મ મેસેજ કેમ, ટોમ ડેડ. પણ મેરી કહે છે ના, મારે લગ્ન નથી કરવા. એક દિવસે આ મેરીએ એના મા બાપને એમ કીધું કે હું પણ મારા રૂમમાં જઉં છું, મને કોઈ ડિસ્ટર્બ ના કરતા આખો દિવસ. મેરી પોતાના રૂમમાં ગઈ, અને મેરી પોતાના રૂમમાં એના હરીસ આગળ ઊભી છે, એની આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. લગ્નના દિવસે જે પોશાક પહેરવાનો છે એ પોશાક આખો એણે પહેર્યો, અને પોશાક પહેરી અને આરસીની સામે એ રડતી હોય છે. આ બાજુ કોઈને ખબર નથી, પણ ટોમ જીવતો હોય છે, અને ટોમ સીધો એ મેરીના ઘરે મળવાને માટે આવે છે. મેરીના મા બાપને પૂછે છે કે મેરી ક્યાં છે? એને માં તો મેરીએ લગ્ન કરી લીધા હશે. અને મા બાપે એમ કીધું કે મેરી ઘરમાં છે, ઉપરના રૂમમાં છે. અને ટોમ કહે છે ઉપર જાય છે, કકડાવે છે. એના બાજુ મેરી આંખો અને આંખોમાં આંસુ હતા, લગ્નનો પોશાક પહેર્યો હતો, એણે ખોલ્યું તો સામે ટોમ હતો. અને ટોમ સે, આઈ નેવર એવર થોટ દેટ યુ વુડ બી, યુ વિલ બી સો રેડી ટુ મીટ મી અગેઇન. તમને ખબર છે મારો તમારો પ્રભુ ક્યારે આવશે ખબર નથી. પ્રશ્ન છે, અત્યારે આવે તો આપણે એને મળવા માટે તૈયાર છે? થિંક અબાઉટ ઇટ. એવું ના કહેતા અમે મળીશું. કોણ મળશે? જેને નવા જન્મની ખાતરી છે, જેને પોતાના પાપોની માફીની 100% ખાતરી છે, જેને ખાતરી છે કે આ ઈશ્વરનું વચન સાચું છે અને ઈશ્વરના વચન પ્રમાણે મને લેવા આવવાનો છે, અને હું એને મળીશ. માટે યોહાને એના છેલ્લા અધ્યાયના છેલ્લા પત્ર છેલ્લી કલમ આવું કીધું, હે પ્રભુ ઈસુ જલ્દી આવ, હે પ્રભુ ઈસુ જલ્દી આવ. મેં ઘણો બધો અભ્યાસ કર્યો, ઘણું બધું શીખવ્યું છે, અને આઈ કમ ટુ ધ કન્ક્લુઝન કે પ્રભુ બારણામાં હશે. અત્યાર સુધી આપણે વાતો કરતા તો દુનિયા વાત કરે છે, ખબર છે પ્રભુ શું કહે, દુનિયાનો અંત ક્યારે આવવાનો? તમે પેપર નહીં વાંચતા? દુનિયા કહે છે અત્યાર તો ક્યારે આવવાનો? 2012. અને એક જગ્યાએ કીધું છે 21 ડિસેમ્બર 2012. હા, તમે જ વાંચો, વાંચો ગૂગલ પર 21 ડિસેમ્બર 2012. તો દુનિયા કહે છે કે 2012માં દુનિયાનો અંત આવવાનો, પણ મારા ને તમારા પ્રભુએ તો બહુ વર્ષો પહેલાં કીધું છે. અને એટલા માટે વી નીડ ટુ બી રેડી. મારા અભ્યાસના આધારે હું એમ કહું છું, શક્ય છે આજની જે પેઢી છે એ કદાચ એના તાજના સાક્ષી બની શકશે. વી આર સો નિયર, આપણે એટલા બધા નજીક છીએ. જો પ્રભુ આપણને લઈ લે તો આપણે પહેલાં ઉઠવાના, પણ ના લે તો એને મળવાને માટે આપણે અત્યારથી તૈયારી કરવાની જરૂર છે. તમે માનો છો પ્રભુ શું આવી રહ્યા છે, ક્યારે આવવાના? જલ્દી નહીં, આજે જ આવવાના. અને આજે જ આવવાના હોય તો હું ને મારું કુટુંબ તૈયાર છે કે કેમ, થિંક અબાઉટ ઇટ. અને જો હૃદયમાં હજુ આમ પ્રશ્નાર્થ હોય ને કે હું તો તૈયાર છું પણ મારો દીકરો દીકરી તૈયાર નથી, શું કરવાનું? એમના માથે છાણા નહીં થાપવાના. શું કરવાનું? એમના માટે પ્રાર્થના કરવાની, સિન્સિયરલી પ્રાર્થના કરો કે મારો દીકરો મારી દીકરી એમના બાળક હોય તો એ જલ્દીથી પ્રભુની ઓળખાણમાં આવે અને પ્રભુને મળવાને માટે તૈયાર થાય. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ. ફરીથી પોતાની જાતને સવાલ પૂછીએ, જો પ્રભુ આવે આજે તો શું હું એને મળવાને માટે તૈયાર છું? તમારો હૃદય હા પાડે તો પ્રભુનો આભાર માનીએ, પણ ના પાડતું હોય તો પોતાના હૃદયમાં પ્રાર્થના કરે, પ્રભુ હજુ હું તૈયાર નથી, મારી સહાય અને મદદ કરો, તમારી વધુ નજીક ચાલી શકું એ માટે તમારી કૃપા તમે એમને આપો. તમારા વચનોમાં તમે જે કહ્યું છે એ સાચું છે એવું માનું છું, અને માટે પ્રભુ તમને મળવાને માટે તૈયાર થવાને મારી સહાય અને મદદ કરો. પ્રભુજી, મારી પ્રાર્થના છે તમારી ઈચ્છા અને તમારી યોજનામાં પ્રત્યેકને તમને મળવાને માટે તૈયાર કરો. તમે પાછા આવવાના છો, સત્ય પ્રત્યે ગંભીર બનવાને માટે તમે મારી સહાય અને મદદ કરો. તમારા વચનો વાંચવાને માટે, વચનો પર વિશ્વાસ રાખવાને માટે અને વચનો પ્રમાણે જીવન જીવવાને માટે પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય તમે એમને આપો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ, ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.